સંદેહ નિવારિણી પ્રકરણ 3. સ્વામી: અરે, તમે ક્યારે આવ્યા? તમે બહાર કોઈ પણ સ્થળે દેખાતા નહોતા. તમારી તબિયત તો ઠીક છે ને?
હું 2 દિવસથી આવ્યો છું. અહીં દરેક સ્થળે સંખ્યાબંધ લોકોને જોઉં છું. હું નિરંતર અવાજનો ગોટાળો સાંભળું છું. એ ગોટાળાથી દૂર રહેવા માટે મારા સ્થાનેથી આવીને હું અહીં પણ દરેક જગ્યાએ મનુષ્યના ટોળા જોઉં છું. તેથી હું અંદરની બાજુએ ગયો. ત્યાં પરમ સુખમય શાંતિ છે. તે કારણે હું ઓરડાની અંદરની બાજુએ હતો. બહાર જેટલી બેચેની છે તેટલી જ અંદરની બાજુએ શાંતિ છે.
એમાં વિશેષ શું છે? એ કુદરતી છે. જ્યાં ગોળ હોય ત્યાં કીડીઓ ભેગી થાય છે. બહારની બાજુ અને અંદરની બાજુ વચ્ચે આ તફાવત છે. તે એક વિશેષ લક્ષણ છે.
સ્વામી, તમે કહો છો તે હું સમજતો નથી. જો તમે મને તે વિગતે કહો તો હું લક્ષ્યપૂર્વક સાંભળીશ અને ખુશ થઈશ.
તમે પોતે જ કહ્યું. શું તમે કહ્યું નહીં કે બહારની બાજુ છે અને અંદરની બાજુ છે? ઠીક, એ આપણને જેને બાહ્ય પ્રપંચ અને અંતઃ પ્રપંચ કહી શકાય. બાહ્ય દુનિયા અને આંતરિક દુનિયા કહીએ છીએ તે છે. હવે આંતરિક શું છે તે વિશેનો તમારો ખ્યાલ મને જણાવો.
તે તમે મોઢેથી જ કઢાવવા માગો છો. જો તમે કહો તો સારું.
ઠીક, પ્રશ્ન પૂછનારને પોતાને મોઢેથી જ ઉત્તર કઢાવવા એ શિક્ષણની સનાતન પદ્ધતિ છે. જેઓ પ્રશ્ન પૂછે છે તેઓ પોતે જ જવાબ આપે તો તેઓ વિષયને સ્પષ્ટપણે સમજે. ભાષણ કરવાની પદ્ધતિ જુદી જુદી છે. પ્રાચીન સમયમાં સઘળા ઋષિઓ તેમના અનુયાયીઓને માત્ર આ પદ્ધતિએ જ વેદાંત સમજાવવાને શક્તિવાન બનાવતા હતા. ચાલો બોલો જોઈએ.
તમે મને જે ચીજો મેં નજરે જોઈ હોય તે વિશે બોલવા કહો છો.
ફક્ત આંખથી જ નહીં, પરંતુ સઘળી જ્ઞાનેન્દ્રિયો જેવી કે આંખ, નાક, કાન, ચામડી, જીભ વગેરે દ્વારા તમે જે કંઈ અનુભવ કર્યા છે અને જાણ્યું છે તે બધા વિશે તમે મને કહો.
પૃથ્વી, આકાશ, પાણી, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, તારા, સંધ્યા, પર્વતો, ટેકરીઓ, વૃક્ષો, નદીઓ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, ઘરડી વ્યક્તિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ઠંડી, ગરમી, સુખી લોકો, દુઃખી લોકો, માછલીઓ, જીવજંતુઓ, રોગો અને એના જેવી ઘણી વસ્તુઓ મેં જોઈ છે.
બસ બસ, એ પૂરતું છે? આ જ પ્રપંચ છે? શું તમે તે આજે જ જોયો? ગઈકાલે તેનું અસ્તિત્વ હતું, આવતીકાલે તેનું અસ્તિત્વ રહેશે?
સ્વામી, તમે મને એમ કેમ પૂછો છો? એ તો યુગોથી અસ્તિત્વમાં છે. શું તે નથી? તે ક્યારથી અસ્તિત્વમાં છે અને ક્યાં સુધી અસ્તિત્વમાં રહેશે તે કોણ જાણે છે?
તમે પૂછ્યું તે ક્યારથી અસ્તિત્વમાં છે, ખરું? એ આપણે જેને અનાદિ એટલે કે શરૂઆત રહિત કહીએ છીએ તે. આ બાહ્ય જગત અનાદિ અર્થાત શરૂઆત રહિત છે. જ્યારે બાહ્ય છે ત્યારે આંતરિક પણ હોવું જ જોઈએ. શું જોઈએ, શું નહીં? ઠીક, તમે કદી સિનેમા જોયું છે?
જોયું છે. કેમ સ્વામી, સિનેમા પણ પ્રપંચનો એક ભાગ છે? શું તે નથી? મેં ઘણા સિનેમા જોયા છે.
તમે શું જોયું તે મને કહો.
મેં ઘણા અદ્ભુત ચિત્રો જોયા છે. અસંખ્ય સૂરો અને અવાજો સાંભળ્યા છે. આનંદ અને દિલગીરીના અસંખ્ય અનુભવો જોયા છે.
તમે કહો છો મેં જોયા છે. પડદો એક વસ્તુ છે, ચિત્રો બીજી વસ્તુ છે. તમે બંને જોયા છે?
હા સ્વામી.
તમે પડદો અને ચિત્રો બંને એકી વખતે જોયા?
સ્વામી, તે કેવી રીતે શક્ય હોય? જ્યારે ચિત્રો દેખાય છે ત્યારે પડદો દ્રશ્યમાન હોતો નથી, જ્યારે પડદો દ્રશ્યમાન હોય છે ત્યારે ચિત્રો દેખાતા નથી.
ખરું છે, પડદો અને ચિત્રો બંનેનું હંમેશનું અસ્તિત્વ હોય છે?
ના, પડદો કાયમનો છે, ચિત્રો આવે છે અને જાય છે.
તમે કહો છો તેમ પડદો કાયમનો છે અને ચિત્રો આવે છે અને જાય છે, એટલે કે તે કાયમના નથી. આ કાયમના અને કાયમના નહીં એને આપણે સ્થિર અને અસ્થિર, નિત્ય અને અનિત્ય, ક્ષર અને અક્ષર કહીએ છીએ. હું તમને બીજા એક વિષય વિશે પૂછીશ. ચિત્ર પડદા ઉપર પડે છે કે પડદો ચિત્ર ઉપર પડે છે? શાને માટે? શું પાયો છે?
ચિત્રો પડદા પર પડે છે, તેથી પડદો એ ચિત્ર માટેનો પાયો છે.
તે જ પ્રમાણે બાહ્ય જગત જે ચિત્ર જેવું છે તેને સ્થાયિત્વ કે કાયમીપણું હોતું નથી, તે બદલાયા કરે છે. આંતરિક જગત સ્થિર છે, તે ક્યારેય બદલાતું નથી. બાહ્ય જગતને આંતરિક જગત પાયારૂપે યા મૂળભૂત સ્વરૂપે હોય છે.
પરંતુ સ્વામી, મેં તમને ક્ષર અક્ષર, નિત્ય અનિત્ય વગેરે કહેતા સાંભળ્યા છે.
હા પ્રિય શિષ્ય, તમે અત્યારે ચિત્રોની વાત કરતા હતા. શું ચિત્રોને નામ અને રૂપ હોય છે?
તેમને નામો અને રૂપો હોવાના કારણ માત્રથી જ તેઓ અંગેની વાર્તા સમજી શકાય છે, અને ત્યારે જ આપણે રામાયણ અને મહાભારતને યાદ રાખી શકીએ છીએ. રૂપ સિવાયનું કોઈ નામ નથી અને નામ સિવાયનું કોઈ રૂપ નથી.
સરસ, તે ઘણી સારી રીતે કહેવામાં આવ્યું છે. જ્યાં રૂપ કે આકાર હોય છે ત્યાં નામ હોવું જ જોઈએ, તેમ જ્યાં નામ હોય ત્યાં રૂપ હોવું જ જોઈએ. એ બંને એકબીજા સાથે સંકલિત છે. આ બંનેના સંકલિત સંબંધને આપણે અવિનાભાવ કહીએ છીએ. હવે તમે પ્રપંચનો અર્થ સમજ્યા?
હું એવું સમજો છું કે નામ અને રૂપ એ જ પ્રપંચ છે. પરંતુ સ્વામી, પ્રપંચ શી રીતે ઉત્પન્ન થયો તેનું વર્ણન આપણી પાસેથી મને સાંભળવાનું ગમશે.
હવે તમારે ગૂંચમાં પડવું ન જોઈએ. જો આપણે તેનું વર્ણન કરવાના કામે લાગી જઈએ તો તે આંબાવાડીમાં પેસીને આપણે તોડેલા ફળ અર્થાત કેરી ખાધા વિના વાડીમાંના ઝાડોની સંખ્યા, દરેક ઝાડ ઉપર શાખાઓની સંખ્યા, દરેક શાખા પરની ઉપશાખાઓની સંખ્યા અને દરેક ઉપશાખા પરના ફળો કે કેરીઓની સંખ્યા, અને જો એક કેરીની કિંમત આટલી બધી હોય તો તમામ કેરીઓની એકંદરે કિંમત કેટલી હશે, તે વગેરેની ગણતરી કરવાને કામે લાગી ગયા જેવું થશે. આવી માહિતી એકઠી કરવા, બુદ્ધિહીનપણે મૂલ્યવાન સમયને વેડફી નાખવાને બદલે આપણે તે ફળને આસ્વાદ લેનાર વ્યક્તિ તરીકે પ્રાથમિક અગત્યની વસ્તુ શી છે તે શોધી કાઢવું જોઈએ, અને તે વસ્તુને પ્રથમ સમજીને સંતોષ અને આનંદ પ્રાપ્ત કરવા જોઈએ. જે વાત બાજુએ રાખો, આ પ્રપંચને નો પ્રકાર શું છે? આ પ્રપંચનું બીજું નામ પણ છે, તમે તે જાણો છો?
મેં કહ્યું હતું કે પ્રપંચ એ જ નામ અને રૂપ છે. મેં સાંભળ્યું છે કે તેનું બીજું નામ જગત છે.
આ નામ, રૂપ, પ્રપંચ, આ જગત ઇન્દ્રજાળ અથવા જાદુગરની કળા જેવા છે, અને તેને જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી જ સાચા લાગે છે. તે જ પ્રમાણે દુનિયા કે જગત પણ માત્ર જ્યાં સુધી તમે તેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરો છો ત્યાં સુધી તે સાચી લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વસ્તુ જેનો અનુભવ જાગૃત અવસ્થામાં થતો નથી તેનું અસ્તિત્વ નથી એમ માનવામાં આવે છે. આવા સંજોગોમાં આપણે અસ્તિત્વને સત અને નાસ્તિત્વનો અભાવને અસત કહીએ છીએ. માટે તમે આ દુનિયા માટે શું કહો છો, તે સત છે કે અસત?
જાગૃત અવસ્થાના અનુભવમાં એવું અસ્તિત્વ હોય છે અને તેથી તે સત છે. ભર ઊંઘની અવસ્થામાં તેનું અસ્તિત્વ હોતું નથી, તેથી તે અસત છે.
અરે, તમે સત અસત કહ્યા ને, એ બે શબ્દોને જોડી દેવામાં આવે તો સદા સદ શબ્દ થાય છે, ખરું ને? એને જ આપણે માયા કહીએ છીએ. એ તમે જાણો છો?
તે માયા જાદુને મળતી છે?
શું જાદુને મળતી નથી? ઇન્દ્રબાલમ ઇન્દ્ર સર્વમ, આ બધું જાદુગરનું જ કામ છે એમ ઋષિઓ યુગોથી કહેતા આવ્યા છે.
તો પછી આ બધી ઇન્દ્રજાળનો બનાવનાર તો હોવો જ જોઈએ, ખરું ને?
અલબત્ત, તે છે જ. તે જાદુગર તે પરમાત્મા છે, તેની પાસે અગણિત શુભ ગુણો છે. ઋષિઓએ દરેક ગુણને આધારે નામ અને દરેક નામને આધારે રૂપ બનાવીને ગુણહીનને ગુણવાન અને રૂપહીનને રૂપવાન બનાવીને અને તે રૂપોનું ધ્યાન ધરીને ઈશ્વર સાક્ષાત્કાર કર્યો નથી? તેમનો અનુભવ 1000 જીભો દ્વારા ઘોષિત થઈ રહ્યો નથી? તેઓએ તેમની ધ્યાન સમાધિમાં પોતપોતાની રીતે પોતાના અભિનય, ભક્તિ અને આરાધના અનુસાર પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કર્યો છે અને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવાનો અને પરમાત્મા સાથે સંપૂર્ણ સંયોગ સાધવાનો આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત કર્યો છે તે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોમાં જાહેર કર્યું નથી?
હા સ્વામી, હું તે સમજો છું, પરંતુ તમે કહ્યું કે નામ અને રૂપનો આધાર ગુણો પર છે, કૃપા કરી એ મને સમજાવો.
જરૂર. હવે આપણે ફક્ત આવા અગત્યના વિષયો ઉપર જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે બીજા વિષયો તમારી તર્કશક્તિ બહારના છે. કાળજીપૂર્વક સાંભળો. પરમાત્મા સૌને ખુશ કરે છે, તેથી તે રામને નામે ઓળખાય છે. વળી તે જ પ્રમાણે તે પ્રેમ સ્વરૂપ, પ્રેમનો પુંજ છે. ભક્ત વાત્સલ્ય પોતાના ભક્તોને પ્રેમની લાગણીથી ભરપૂર છે. કૃપાસાગર દયાસાગર છે. દરેક નામ અને રૂપમાં તે ભક્તોને સાક્ષાત્કાર બક્ષ્યો છે અને તેમને સાયુજ્ય મુક્તિનો આશીર્વાદ આપ્યો છે. રૂપ વિનાનો પરમાત્મા તેના ભક્તોને આશીર્વાદ આપવા માટે તમામ રૂપો ધારણ કરે છે.
હું ખુશ છું સ્વામી, હું ખરેખર ઘણો ખુશ છું. તમારી મહેરબાનીથી હું તદ્દન સ્પષ્ટપણે સમજી રહ્યો છું. માત્ર એક સંદેહ છે. તમે કહ્યું કે રૂપ વિનાના પરમાત્માને અગણિત નામ છે. સગળા નામ અને રૂપ સરખા છે, તેઓમાં કંઈ તફાવત છે?
કેવો સારો પ્રશ્ન. સગળા નામ અને રૂપ ખરેખર સરખા છે. ગમે તે નામ અને રૂપની આરાધના કરવામાં આવે, પરમાત્માનું તો માત્ર એક જ અનન્ય સાચું સ્વરૂપ છે. તે નામ રૂપ દ્વારા તેનો સાક્ષાત્કાર કરવો શક્ય છે, પરંતુ ભક્તે એક બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. ગમે તે રૂપમાં ભગવાનની આરાધના કરવામાં આવે, પણ જે કૃપાને ખાતર પ્રાર્થના કરવામાં આવે તે કૃપા યા તેનો હેતુ એક જ હોવા જોઈએ.
કયા પ્રકારનો હેતુ આશય સ્વામી?
મુમુક્ષત્વ અર્થાત મુક્તિ માટેની ઈચ્છા. એકલા પરમાત્માને ચાહવા જોઈએ, બીજા કોઈને નહીં. તમે ચાહો તેનું ધ્યાન ધરો, તેને હૃદયમાં જમાવી દેવો જોઈએ. છેવટે પરમાત્મામાં મળી જવાનો નિર્ધાર કરો. પ્રત્યેક મનુષ્ય માત્ર એ જ પ્રકારની તીવ્ર ઈચ્છા રાખવી જોઈએ.
ખરું સ્વામી, હું સારી રીતે સમજું છું. તમે કહ્યું તેમ જેઓએ પરમાત્મા પાસે સઘળા પ્રકારની કૃપા માગીને પોતાનો વિનાશ નોતર્યો હતો એવા લોકોની ઘણી વાર્તાઓ મેં ભાગવત અને રામાયણમાંથી સાંભળી છે. હિરણ્યકશ્યપ, રાવણ, ભીષ્માસુર અને બીજાઓને તેમની રીતો માટે તે દિવસથી આજ સુધી યાદ કરવામાં આવે છે. તમે તે સ્પષ્ટપણે કહ્યું છે, તે કંઈક એવું છે જેનો ભક્તોએ કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
ઠીક, માત્ર માથું હલાવીને દરેક વસ્તુને સાચી છે એવા ભાવથી માની લેવાનો કોઈ અર્થ નથી. જો તમારા હૃદયમાં મજબૂતપણે દ્રઢ થવું હોય કે આ સાચું છે અને સારું છે, તો પછી તેને આચરણમાં મૂકવું જોઈએ. જ્યાં સુધી હું બોલું ત્યાં સુધી તમે સાચું છે એમ કહો, અને જ્યારે તમે જતા રહો ત્યારે તે ભૂલી જાઓ તો એ સાંભળવું એ નકામું છે. જે ખોરાક ખાવામાં આવે છે તે ભૂખ મિટાવવા માટે છે, નહીં કે જઠરથી દૂર રહેલી જીભ ઉપર રાખી મૂકવા માટે. જીભ પર રાખી મૂકાય તો ભૂખ ફરીથી શરૂ થશે. તે જ પ્રમાણે સાંભળવું અને તે પ્રમાણે આચરણ ન કરવું એ નકામું છે.
અત્યાર સુધી તમે કેટલીક અગત્યની વાતો કહી છે. 1. બાહ્ય જગત. 2. આંતરિક જગત. 3. ભગવાન પરમાત્મા. શું કાર્ય અને કારણની માફક આ બધાનું અલગ અસ્તિત્વ છે, અથવા તેઓને એકબીજા જોડે પરસ્પર સંબંધ છે?
તે વિશે તમે પોતે વિચાર કરો. આ માટે મેં તમને પ્રેમવાહિનીમાં જવાબ આપ્યો જ છે, તે તમને આજે જ પહોંચ્યો હશે. તેમાં જુઓ, એક સેવા કરે છે તે સેવક, અને જેની સેવા થાય છે તે સેવ્ય, અને કઈ રીતની સેવા વિશે તેમાં શું કહેવામાં આવ્યું છે તે બારીકાઈથી જુઓ.
સ્વામી, તમે ક્ષર, અક્ષર, નિત્ય, અનિત્ય વગેરે કહેતા હતા, બીજા પણ એવા કોઈક નામ છે. તો પછી સ્વામી, જેમ ક્ષર, અક્ષરનો સમાનાર્થ શબ્દ પુરુષ છે, તેમ ભગવત પરમાત્માનો કોઈ એવો સમાનાર્થ શબ્દ છે?
ભગવાન ઘણા જ યોગ્ય પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છે, કારણ કે તે પુરુષોમાં સૌથી ઉચ્ચ પુરુષ છે.
અરે, કેવું મધુર, કેવું મધુર નામ! પુરુષોત્તમમાંથી પુરુષો ઉત્પન્ન થયા?
અહીં મોટો કોયડો ઉત્પન્ન થાય છે. આ અગાઉ એક વખત તમે પૂછ્યું હતું તે ઉત્પન્ન થયું. આપણે ખરા શબ્દો વાપરવા જોઈએ, નહીં તો આપણને ખોટા અર્થ મળે છે. આપણે પુરુષોત્તમમાંથી ઉત્પન્ન થતા એમ કહેવું જોઈએ નહીં. તેઓ પુરુષોત્તમમાં જ પ્રકાશે છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે આ પુરુષો પર, અપર, પ્રકૃતિ, જળ, જીવ એ શબ્દોથી દર્શાવાયા છે. આ પ્રકૃતિ શબ્દ સ્વભાવ અને શક્તિનો ભાવ આપે છે, શું એમ નથી?
તે ભાવ આપે છે. હું સમજું કે પુરુષોત્તમ એ પહેલો ભાવ છે અને પ્રકૃતિ એ બીજો ભાવ છે.
ના, તમે ભૂલ કરો છો. ફરીથી વિચાર કરો, વસ્તુ અને તેના સ્વભાવ વચ્ચે કંઈ તફાવત છે? સ્વભાવને વસ્તુથી જુદો પાડવો અને જોવો એ શું શક્ય છે? છતાં તમે બે કહ્યા.
સ્વામી, તે ભૂલ છે, તે ખોટું છે. કોઈ પણ તેને જુદા પાડી શકતું નથી, તે બંને એક જ છે.
સાચું. ચાલુ કે સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ખાંડ મીઠી છે, સૂર્ય પ્રકાશ આપે છે, ગરમી પડે છે વગેરે. મીઠાશ ખાંડમાં છે, પ્રકાશ સૂર્યમાં છે. તેઓ એકબીજાથી જુદા નથી, એટલે મીઠાશ ખાંડથી જુદી નથી અને પ્રકાશ એ સૂર્યથી જુદો નથી, તેઓ એક જ છે. ખાંડને જીભ ઉપર મૂક્યા વિના મીઠાશ જાણી કે ઓળખી શકાતી નથી. સૂર્યને જોયા વિના પ્રકાશ કે ગરમી જાણીયા ઓળખી શકાય છે. આ પ્રમાણે ભગવાનને પણ બે ખાસ લક્ષણો છે. જ્યારે આપણે એ લક્ષણોને બે તરીકે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને પુરુષ અને પ્રકૃતિને લાગુ પાડીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે તેઓ એક જ છે. ભગવાનમાં પ્રકૃતિ અર્થાત જેને માયા તરીકે ઓળખવામાં આવે છે તે, ખાંડમાં મીઠાશની માફક અદૃશ્ય કે અસ્પષ્ટ હોય છે, જેને જુદી પાડી શકાય એવી નથી. આ જાતનો સંબંધ એ જ અવિનાભાવ સંબંધ તરીકે ઓળખાય છે. માત્ર ઈચ્છાથી જ માયા ભગવાન ઉપર આવરણ કરે છે અને વ્યવસ્થિત જગત અથવા બ્રહ્માંડ રૂપે તે દેખાય છે. આ સમષ્ટિ વિશ્વરૂપ અથવા સ્વતંત્ર સંપૂર્ણ વિશ્વરૂપ કહેવાય છે. આ સંપૂર્ણ રૂપ પોતે ઈશ્વર ઈચ્છાનુસાર અવિદ્યાની શક્તિ દ્વારા જગત રૂપે સ્પષ્ટ થાય છે.
આ અવિદ્યા શું છે અત્યાર સુધી બધું સ્પષ્ટ હતું, આ નવા વપરાયેલા અવિદ્યા શબ્દે મારી વિચાર શ્રેણીને ઊંધી વાળી દીધી છે. હું કંઈ સમજ્યો નહીં, કૃપા કરી મને સમજાવો.
તમે ઉતાવળા ના થાઓ. તમે વિદ્યા શબ્દ સાંભળ્યો છે? તમે એનો અર્થ જાણો છો?
તે હું જાણું છું. વિદ્યાનો અર્થ અભ્યાસ થાય છે.
વિદ્યાનો અર્થ જ્ઞાન થાય છે. જ્યારે તેમાં અ ઉમેરવામાં આવે ત્યારે તે અજ્ઞાન થાય છે. જો કે એક અજ્ઞાન અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે.
હા સ્વામી, આ અવિદ્યા કેમ બની, તે ક્યાંથી આવી?
તમે પ્રકાશ અને અંધકાર વિશે જાણો છો, શું તમે નથી જાણતા? શું તે બંને એકી વખતે અસ્તિત્વમાં હોય છે ખરા?
જ્યારે પ્રકાશ હોય ત્યારે અંધકાર હોઈ શકે નહીં, અને જ્યારે અંધકાર હોય ત્યારે પ્રકાશ હોઈ શકે નહીં.
જ્યારે પ્રકાશ હોય ત્યારે અંધકારનું અસ્તિત્વ ક્યાં હોય, અને જ્યારે અંધકાર હોય ત્યારે પ્રકાશનું અસ્તિત્વ ક્યાં હોય, તેનો સારી રીતે વિચાર કરો.
સ્વામી, આ વિષય ઘણો કઠિન છે, છતાં મારાથી શક્ય રીતે હું જવાબ આપીશ. જો હું ખોટો હોઉં તો મને ક્ષમા કરજો. અંધકાર પ્રકાશમાં હોવો જોઈએ, પ્રકાશ અંધકારમાં હોવો જોઈએ, બીજી કઈ રીતે એ હોઈ શકે?
હું એક નાનો પ્રશ્ન પૂછીશ, મને જવાબ આપો. આ પ્રકાશ અને આ અંધકાર સ્વતંત્ર છે કે કોઈ બીજી વસ્તુ ઉપર આધાર રાખનારા છે?
તેઓ સૂર્ય પર આધાર રાખનારા છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પ્રકાશ થાય છે, અને જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે અંધારું થાય છે.
બહુ સારું પ્રિય શિષ્ય, વિદ્યા અને અવિદ્યાનો આધાર ભગવાન ઉપર છે. વિદ્યાનું બીજું નામ ચિત્ત છે. જો તમે આવતે મહિને આવશો તો હું તમને એ બધા વિશે સવિસ્તર સમજાવીશ. આજને માટે આટલું પૂરતું છે. જાઓ અને આવજો. જો એકી વખતે બધું ખાવામાં આવે તો તે પચાવશે નહીં, તંદુરસ્તી બગડશે. અને આપણે જે સાંભળ્યું હોય, ખાધું હોય, તેને પચાવતા અને તદાકાર કરતા સમય લાગે છે. તેથી મેં તમને એક માસના સમયનો ગાળો આપ્યો છે. જો તે સમય મર્યાદાની અંદર આ બધું પચાવાય અને આચરણમાં મુકાય તો હું તમને બાકીનું ખુશીથી કહીશ. નહીં તો તે દિવસ કેવો હશે તેનો તમે તર્ક કરી શકો છો.
નમસ્તે, હું ખરેખર આશીર્વાદ પામ્યો છું. જે સાંભળવામાં આવ્યું હોય અને જે ખાવામાં આવ્યું હોય તેને પચાવવાની શક્તિ તો માત્ર તમારે એકલાએ જ બક્ષવી જોઈએ. જો દરેક વસ્તુ પરમાત્માની છે તો આ એકલી અમારી શી રીતે હોઈ શકે? પરંતુ તમે આપેલ શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ હું શક્ય તેટલે અંશે કંઈ પણ વેડફ્યા વિના કરીશ. તે ઉપરાંત મારું ભાવિ અને તમારી કૃપા છે, હું તમારી પરવાનગીથી રજા લઈશ.
તમારો બોજો ભાવિ ઉપર મૂકીને શાંત રહેવું, એનો અર્થ પ્રયત્ન ઘટાડવો એવો થાય છે. પ્રયત્ન અને પ્રાર્થનાથી ભાવિ અર્થાત પ્રારબ્ધ મેળવી શકાય છે. પ્રયત્ન અને પ્રાર્થના વિના ભાવિ અને કૃપા પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રયત્ન શરૂ કરો. પ્રિય શિષ્ય, જાઓ અને ખુશીથી પાછા આવજો.